32 મહારાજ વિશ્વામિત્ર તેમની અવસ્થાના પ્રમાણમાં ઘણું સમજતા હતા. તેમને ખ્યાલ હતો કે સ્વપ્નદ્રષ્ટાના પગ ધરતી પર છબે નહીં તો તેના ભવ્યમાં ભવ્ય સ્વપ્ન માત્ર ધુમાડાના બાચકા રહે, એ કદ નક્કર આકારમાં ન પામે, ભવ્ય સ્વપ્ન રચવું જેટલું દુષ્કર છે. તેથી એ મુશ્કેલ એ સ્વપ્ન જીવનના વ્યવહારમાં ઉતારવાનું છે. એક જ વ્યક્તિમાં આ બંને શક્તિઓ હોય તેવું વિશ્વના ઇતિહાસમાં અપવાદરૂપ જ બને છે. વ્યવહારમાં ન ઉતરે એ સ્વપ્ન શા કામનું? આવા વાંઝિયા સ્વપ્નથી સ્વપ્નદ્રષ્ટાને ક્યારેક થોડા ગલગલિયા થાય, પણ જગતને એથી કશો લાભ નથી થતો. હા, જગતને એવા વેવલા સ્વપ્નદ્રષ્ટાની હાંસી કરવાનું મળે ખરું, પણ એટલી વાત એ ભૂલવા જેવી નથી કે આ જગત જીવવા જેવું છે. તે સાચા સ્વપ્નદ્રષ્ટાઓને પ્રતાપે એવા લોકો જ ક્રાંતિના ધ્વજધારી બની શકે છે. સમાજ જીવનમાં કોહવાટ નથી થતો તે એવાઓને જ પ્રતાપે. સ્વપ્ન રચવા માટે આંતરપ્રેરણાને ઈશ્વરદત્ત પ્રતિભાની આવશ્યકતા છે. ગેલછા એ સ્વપ્ન નથી. સ્વપ્ન માનવીના આંતરિક ઊંડાણ અને વૈભવમાંથી ઉઠે છે, પણ એ સ્વપ્નને આકાર આપવો હોય તો આવશ્યક છે સતત અને સખત પરિશ્રમ. ઝીણામાં ઝીણી વિગતનો ખ્યાલ ન રહે તો એ સ્વપ્ન રોરાઈ જાય છે. હું તો ઈશ્વરનો લાડીલો છું એમ માની જે પરિશ્રમથી અર્ઘા રહે છે તેના સ્વપ્ન વહેલા મોડા વેવલાઈમાં પલટાઈ જાય છે. કોઈ સાચી સિદ્ધિ સહજ પ્રાપ્ત થતી નથી, ઉગ્ર તપનું જ એ પરિણામ હોય છે. તપ વિના સિદ્ધિ નહીં. વિચાર ક્રાંતિ માટે મચતા ગુરુજી ઋચિકને વિશ્વામિત્રે દિનભરના શિક્ષણ કાર્યના બોજા પછી રાતોની રાત અભ્યાસ લેખન ચિંતનમાં નિમગ્ન રહેતા જોયા હતા. તેમના તપમાંથી વિશ્વામિત્રે પ્રેરણા લીધી હતી, પણ વિશ્વામિત્રને આચાર ક્રાંતિ જોઈતી હતી. તેમને નવી દુનિયા રચવી હતી એટલે તેમને ભાગ અવિશ્રાંત પરિશ્રમ આવવાનો એમ તેઓ સમજતા હતા. એમાં થાકવાની વાત ન ચાલે. થાકી જનારાઓને જગતનો પ્રવાહ ઘડીવારમાં ઓવારમાં ફેંકી દે છે. જે પોતાના બાવડાના બરે પાણી કાપે તે જ જગતના પ્રવાહમાં ટકે છે અને જનસામાન્યને પ્રેરણારૂપ બની શકે છે. વિશ્વામિત્રનો આખો દિવસ કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં જતો, એક ઘડી પણ નવરા બેસવાનું તેમને ન રૂચતું. વિશ્વામિત્ર બ્રહ્મ મુહૂર્તે ઉઠતા, પ્રાતઃ કર્મથી પરવારી માતાને વંદન કરવા જતા, પછી મૃગ્યાને બાને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફરવા જતા, જંગલો જોતા, ખેતરો જોતા, સામાન્ય પ્રજાજન સાથે તેના સુખ દુઃખની વાતો કરતા, કોઈને કંઈ મુશ્કેલી હોય તો તે દૂર કરવામાં સહાયભૂત થતા. આ હતો તેનો જીવન લોક સંપર્ક. આમાંથી તેમને લોકો અને લોકોના પ્રશ્નો સમજવાની ગુરુ ચાવી લાગતી. બપોરે ભોજન બાદ વિશ્વામિત્ર રાજપુરુષો સાથે વહીવટી ચર્ચાઓ કરતા. કોઈ ખેડૂત કે પ્રજાજનની ભીડ જોઈ હોય તો તેનું કાયમી નિરાકરણ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન મેળવતા. પોતાના સ્વપ્નની સિદ્ધિમાં રાજપુરુષોના અનુભવનો કેટલો ઉપયોગ છે તેનો વિશ્વામિત્રને બરાબર ખ્યાલ હતો. વિશ્વામિત્ર પોતાના પ્રજાજનો સાથે એટલું તદાત્મય અનુભવતા કે તેમના સુખ દુઃખ એમને પોતિકા લાગતા. સમસંવેદન વિના સફળ રાજવી થવાનું શક્ય નથી. રાજા પ્રજાજનો સાથે આટલી નિકટતા સાધે તે કેટલાક નાના કર્મચારીઓને ન ગમતું, તેથી પોતાનું મહત્વ ઓછું થાય છે એમ એ કર્મચારીઓ માનતા. પરંતુ યુવાન રાજવીનો આવો અને આવો ઉત્સાહ લાંબો વખત ટકવાનો નથી એવી આશામાં પોતાની જૂની ટેવો છોડી લોકો સાથે ઘર્ષણમાં ન આવવું પડે એ રીતે તેઓ પોતાના કામ ગોઠવી લેતા. જૂની રસમ ભૂલ્યા નહોતા પણ ઉગાડા ન પડી જવાય તેની ચીવટ રાખતા. વિશ્વમિત્રની દ્રષ્ટિની વેધકતાનો તેમને ખ્યાલ નહોતો. મહારાજ વિશ્વમિત્ર વ્યાયામશાળામાં જતા વિદ્વાનો, યોદ્ધાઓ, વિચારકો એમ જુદી જુદી કક્ષાના લોકોના સંપર્કમાં તેઓ આવતા. રાતે વેશ પલટો કરી નગરચર્યા જોવા નીકળતા. બધા કર્મચારીઓને આ નગરચર્યાનો ભય લાગતો. રાજવી પોતે જ જે જુએ તે અનર્થનો બચાવ કરવામાં કોઈ બાનું ખપ ન આવતું. એકવાર રાતે કોઈ ખેતરમાં થોડા હરામખોરો બાળકો મોલ લડી જતા હતા. મહારાજ વિશ્વામિત્રએ તેમને પડકાર્યા. સામે એકલા જણને જોઈ હરામખોરો સામે થયા. મહારાજ વિશ્વામિત્રે પાંચ બાણથી એ પાંચ જણાને એવા ઘાયલ કરી દીધા કે તેઓ હતા ત્યાંથી એક ડગલું આગળ ન વધી શક્યા. મર્યા નહીં પણ આપ મેરે ચાલી ન શકે તેવા થઈ ગયા. પછી આ પાંચેયને બાંધી મહારાજ વિશ્વામિત્રે સેનાપતિ ભદ્રાક્ષ સમક્ષ રજૂ કર્યા. સેનાપતિ શરમના માર્યા નજર ઊંચી ન કરી શક્યા. સ્વયં મહારાજ વિશ્વામિત્રને સામાન્ય ચોર પકડવા જવું પડે એની તેમને શરમ લાગી. મહારાજે કંઈ ન કહીને પોતાને મોટામાં મોટો ઠપકો આપ્યો એમ ભદ્રાક્ષને લાગ્યું. તે દિવસે ભદ્રાક્ષે ચોકીદારોના અગ્રણીઓને બોલાવી દૂર કાઢી નાખી. તેમણે કહ્યું, મહારાજ વિશ્વામિત્ર પોતે જ ચોર પકડી લાવે તે તમારી આવશ્યકતા ક્યાં રહી? તમે બધા રાજ્યનું દ્રવ્ય લઈને ઊંઘી રહો છો કે શું કરો છો? સીમની ચોકી કરવા ક્યારે બહાર નીકળો છો ખરા? મહારાજ, આવડા મોટા રાજ્યમાં કોઈક જગ્યાએ કંઈક ખોટું થાય તો તે પકડવું કેવી રીતે? ચોકીદારોએ પોતાની મુશ્કેલી દર્શાવી એના કરતાં પોતાનો બચાવ કર્યો એમ કે હું યોગ્ય ગણાય. તમે શરમાતા નથી? રાજ્ય મોટું છે તો ચોકીદારોની સંખ્યા પણ મોટી જ છે ને? ખરું પૂછો તો તેમને નડે છે તે મુશ્કેલી મહારાજ વિશ્વામિત્રને વિશેષ નડવી જોઈએ. ભદ્રાક્ષે કરડાઈથી કહ્યું, ચોકીદારોના બાના તેમની પાસે ચાલે તેમ નહોતા. મહારાજ વિશ્વામિત્રને કંઈ બધી ચોકીઓ પકડવાની નથી હોતી. એમને તો કોઈ હડફેટે ચડી જાય તો પકડવાનું, ક્યારેક કોઈ અનાયાસે પકડાઈ જાય. ચોકીદારો બહાના શોધવામાં કુશળ હતા. પોતાની ભૂલ છુપાવવામાં માનવ જેટલી કુશળતા દાખવે છે એટલી ધર્મ બજાવવામાં દાખે તો જગતમાં ફરિયાદ કરવાનું કારણ ન રહે. ફરિયાદનું મોર ધર્મ પાલનની ક્ષતિમાં છે. ચોકીદારો, ભદ્રાક્ષે ગર્જના કરી, તમે કોને ઉઠા બનાવો છો? મને મૂર્ખ બનાવવાની વાત ન કરશો? કયા ગામમાં કઈ જગ્યાએ કયો માણસ ચોરીનો ધંધો કરે છે એની તમને જાણ ન હોય તે માનવા હું તૈયાર નથી. ગામના સામાન્ય લોકો પણ આવા ચોરને ઓળખતા હોય છે. તમે જ એવા ભાગા કે તમને કંઈ ખબર નથી પડતી? મારા ચોકીદારો ભાગા હોય તો ભદ્રાક્ષની પ્રતિષ્ઠા પર પાણી ફરી વર્યું કહેવાય. મારે બહાના ન જોઈએ. ગામે ગામ ઘેર ઘેર ફરી વરો. સીમામાંથી એક તરણું પણ તમારી જાણ બહાર ન ઉપડે એવો પ્રબંધ કરી દો. જાઓ. ચોકીદારો સમજ્યા કે સેનાપતિ સમક્ષ બહાના નહીં ચાલે. અત્યાર સુધી આરામથી રાજ્યની ચાકરી કરતા હતા તેને બદલે હવેથી મહેનત કરવી પડશે. સીમમાં રોન ફરવી પડશે. કાન્યકુબ જ રાજ્યભરમાં સીમા ચોરી બંધ થઈ ગઈ. મહારાજ વિશ્વામિત્ર કોઈ કુટુંબને તકલીફમાં જોતા ત્યારે બીજે જ દિવસે તેના નિરાકરણ માટે મચતા. આર્થિક તંગી હોય તેને ત્યાં કોઈ ખબર ન પડે એ રીતે જરૂરી ચીજ વસ્તુ પહોંચી જતી, અન્યને મદદરૂપ થવામાં વિશ્વમિત્રને આનંદ આવતો, કાન્યકુબજના પ્રજાજનો પોતાના જાગ્રત રાજા પર મુગ્ધ હતા. મહારાજ વિશ્વમિત્રનું અંગત જીવન અત્યંત સાદું હતું, જરૂરિયાતો ઘણી ઓછી હતી. રાજના કોષમાંથી પોતાના ઉપયોગ માટે તેને બહુ ઓછા દ્રવ્યોની જરૂર પડતી. પ્રજાની લક્ષ્મી મોટે ભાગે પ્રજાના હિતમાં જ વપરાતી. 33. એકવાર મહારાજા વિશ્વમિત્ર રાત્રિના બીજા પ્રહરના પ્રારંભે નગરચર્યા માટે નીકળ્યા. ત્યાં તેમણે એક ગરીબ લતાના નાનાસા ઘરમાંથી 2 અજાણ્યા માણસોને નીકળતા જોયા. એ બંને કાન્યકુબજના વતની ન લાગ્યા. રેશમી વસ્ત્રો પરથી એ બંને સુખી લાગતા હતા. આવા સુખી માણસો કંગાલ લતામાં શું કામ આવ્યા હશે? સુખી માણસો નિસ્વાર્થ ભાવે ગરીબોની ખબર કાઢવા ભાગ્યે જ જાય છે. વિશ્વામિત્રને કુતૂહલ થયું. તેઓ એ બંનેના પાછળ પાછળ ચાલ્યા. પેલા અજાણ્યા આદમીઓ બેદરકારીપૂર્વક આગળ ચાલ્યા જવાનો દેખાવ કરતા હતા, પણ વારંવાર મો પાછું વારીને કોઈકને તાકી રહેતા હોય એમ જે નજર ફેંકતા, તેથી વિશ્વામિત્રની તેમના પરની શંકા દઢ થતી હતી. નિર્દોષ પ્રવાસીઓ એ રીતે વારંવાર પાછું વારીને નથી જોતા. એ રીતે જોવાની તેમને કંઈ જરૂર? પેલા 2 જણાના હલનચલનમાં પણ ગુપ્તતાનો ભાસ થતો હતો. ગુપ્તતા કાવતરાની જનેતા છે. સમાજ વિરોધી તત્વો ગુપ્તતા પર જ નભે છે. ગુપ્તતાના અંધકાર વગર જૂઠનો ઉગમ અસંભવ છે. બંને અજાણ્યા માણસો પહેલા શહેરના મધ્ય ભાગ તરફ ગયા. ત્યાં 9 આંગતુકની જેમ થોડી વાર આમ તેમ ફર્યા. સંપૂર્ણ લાપરવાહીપૂર્વક બહારગામથી કોઈ નિર્દોષ પ્રવાસી કાન્યકુંભજ જોવા આવ્યા હોય એવો તેમનો દેખાવ હતો. તેમના વર્તનમાં પૂરો સહેલાણીઓનો ભાવ હતો. મહારાજ વિશ્વામિત્રે થોડી વાર એક અંધારે ખૂણે ઊભા રહીને તેમનું હલનચલન જોયા કર્યું, બારીકાઈથી જોયા કર્યું. થોડી વાર એ લોકોને નિરખ્યા પછી વિશ્વામિત્રને લાગ્યું કે તેમનામાં કંઈ ભેદી નહોતું. એ બંને કોઈ ભેદ પુરુષો નહીં પણ સામાન્ય સહેલાણી છે એવી વિશ્વામિત્રને લગભગ ખાતરી થઈ. તેમને નિરાત થઈ. કાન્યકુંભજ સહેલાણીઓનું ધામ હતું. મહારાજ વિશ્વામિત્ર એ સહેલાણીઓનો પીછો છોડી રાજમહાલય તરફ પાછા ફરતા હતા. ત્યાં તેમણે એ બંનેને પાછા પેલી તાકી રહેતી નજર ફેંકતા જોયા. એ નજર નિર્દોષ નહોતી. નિર્મૂળ થવા આવેલી શંકા પાછી વિશ્વામિત્રના અંતરમાં અંકુરિત થઈ. મહારાજ પાછા ખૂણાના અંધકારમાં ચૂપકીદીપૂર્વક ભરાઈ ગયા. આ બંને વિચિત્ર બુટ્ટીને રેઢી મૂકવાનું તેમને યોગ્ય ન લાગ્યું. થોડી વારે ચારેક ઓર વેધક દ્રષ્ટિ ફેંકી એ બંને પ્રવાસીઓએ પોતાના પગલાં ઉપાડ્યા. પણ આ શું? એ બંને જ્યાંથી આવ્યા હતા તે દિશામાં પાછા જવાને બદલે જુદી જ દિશામાં કેમ જઈ રહ્યા હતા? તેઓ જતા હતા એ દિશામાં નગરજનો પણ ભાગ્યે જ જતા. આટલી મોડી રાતે તો કોઈ એ બાજુ ન જ જાય. નગરજનો ન જાય એ દિશામાં અજાણ્યા પ્રવાસીને જતા જોઈ મનમાંથી ભૂંસાઈ જવા આવેલો વિશ્વામિત્રનો વહેમ પાછો દઢ થયો. એ દિશામાં વસ્તી હતી જ ક્યાં? અજાણ્યા લોકો ઉજ્જળ જગ્યાએ જાય ત્યારે હંમેશા ચેતવું. મહારાજ વિશ્વામિત્ર સાવધાનીપૂર્વક એ બંનેની પાછળ ચોર પગલે ઉપડ્યા. બંને અજાણ્યાનો પોતે પકડેલો પીછો તેમને સાર્થક લાગ્યો. બંને અજાણ્યા સહેલાણીઓ નગરના દુર્ગના ઓછા વપરાતા દરવાજા તરફ વળ્યા ત્યારે વિશ્વામિત્રને તેમના અનિષ્ટ ઈરાદાની ખાતરી થઈ ગઈ. નગરમાં સોપો પડી ગયો હતો. સામે કોઈ માણસ મળતું નહોતું. એ બંને જણા વારંવાર પાછું વારીને જોતા હતા, પોતાની પાછળ કોઈ નથી આવતું તેની ખાતરી કરીને બંને આગળ વધતા હતા, છતાં વિશ્વામિત્રને પકડી પાડવાનું તેમના ગજા ઉપર વટ હતું. થોડે દૂર ગયા પછી નિર્જન માર્ગ આવ્યો. અહીંથી એ બંને પોતાની ગતિ વધારી. હવે તેમના પગલાં દબાવીને ચાલવાનું મહારાજ વિશ્વામિત્ર માટે મુશ્કેલ બન્યું. અહીં છુપાઈને પીછો કરવાનો પણ દુષ્કર હતું. વિશ્વામિત્ર થોડી વાર થંભી ગયા. એ બંને દૂર નીકળી ગયા પછી મહારાજ વિશ્વામિત્ર એક ટૂંકી કેડી દ્વારા દુર્ગના એ લગભગ અવાવરૂ દરવાજા તરફ ઝડપભેર ઉપડ્યા. મહારાજ દરવાજા પાસે પહોંચ્યા ત્યારે પેલા બંને અજાણ્યા માણસો દ્રારપાર સાથે લહેરથી વાતો કરતા હતા. બંને પ્રવાસી અને દ્રારપાર વચ્ચે ગાઢ પરિચય હોય એમ લાગ્યું. અજાણ્યા માનવી દ્રારપાર માટે અજાણ્યા નહોતા. તમે હવે તમારું યક્ષ પૂજાનું કામ જલ્દી પતાવો, દ્રારપારે એ બંનેને દબાતા અવાજે કહ્યું. દ્રારપાર કોઈ ચીર પરિચિત સાથે વાત કરતો હોય તેમ બોલવા છતાં તેના અવાજમાં ભયની આછી કંપારી હતી. કેમ, કોઈ ભય ઊભો થયો છે? અજાણ્યા પ્રવાસીએ બે પરવા સ્વરે પૂછ્યું. બે પરવાયનો દેખાવ કરવામાં તે નિષ્ણાંત લાગ્યો. ભયનો પ્રશ્ન નથી, પણ મારા રાજા વિચિત્ર છે. છે બાળક, પણ ગમે ત્યારે ગમે ત્યાં ટપકી પડે એવા છે. રાજા થયા છે, પણ એમને પગ વારીને બેસવાની ટેવ નથી. તમારે તો યક્ષ પૂજા કરવી છે, પણ મહારાજને ખબર પડી જાય તો મારું ને તમારું ગાણીએ પીલીને તેલ કાઢે. દ્રારપારને પોતે લઈ રહેલ જોખમનો ખ્યાલ હતો. હવે અમે તમને બહુ ફિકર નહીં કરાવીએ, અમારું ચાલ્યું તો તમને મોટી નિરાંત થઈ જશે, તમે ન્યાલ થશો, અજાણ્યાએ કહીને સમજાય તેવી ગૂઢ વાણીમાં કહ્યું. વિશ્વામિત્રના કાન સરવા થયા. આ લોકો કોઈ ષડયંત્ર ગોઠવતા હોય એમ તેમને લાગ્યું. દ્રારપારને આ બંને મૂર્ખ બનાવતા હતા કે તે ફૂટેલો હતો? ન્યાલ થવાનું તો ઠીક, તમે મને જેટલો જાણ્યો એટલું બસ છે. સંબંધીની શરમે હું મોટું જોખમ ખેડી રહ્યો છું. મારી તો એથી ઊંઘ હરામ થઈ ગઈ છે. તમારી યક્ષ પૂજા બહુ લાંબી ચાલી, દ્વારપારે બગાસું ખાતા કહ્યું. દ્વારપાર ગભરાતો હતો. હવે છેડે આવીને તમે ફિકર કરો, માં અમારું યક્ષ પૂજાનું કામ બે દિવસમાં પૂરું થશે. અજાણ્યા દ્રારપારને પણ સાચી વાત કરતા હોય એમ ન લાગ્યું. પછી દ્રારપારે એ બંને માટે દરવાજાની બારી ખોલી દીધી. બંને બહાર નીકળ્યા. દ્વારપાર દરવાજાની ઉગાડી બારી વચ્ચે ઊભો રહ્યો. પાછા ક્યારે આવશો? દ્વારપારે પૂછ્યું. એકાદ પ્રહર થશે. દુર્ગની બહારથી અવાજ આવ્યો. નિર્જન એકાંતની શાંતિમાં મહારાજ વિશ્વામિત્રે તેમનો અવાજ સ્પષ્ટ સાંભળ્યો. સારું, દ્વારપારે સંકેતની સમજ આપતા કહ્યું. આજ તમે આવો ત્યારે બારીનું કડું કટ 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 એમ ચાર વખત ખખડાવજો. પછી પાંચ પર ઊભા રહેજો. એ પછી બહારથી મારી કોટડી પર એક કાંકરો ફેંકજો. આજનો આપણો એ સંકેત. આટલું થશે એટલે હું બારી ઉગાડીશ. મહારાજ વિશ્વામિત્ર દંગ થઈ ગયા. ફક્ત રાજવી કે સેનાધિપતિ વિના રાત પડી ગયા પછી બીજા કોઈથી દુર્ગના દ્વાર ઉઘડાવી ન શકાય એવો સ્પષ્ટ નિયમ હતો. આ બે નવ આંગણ ટૂંકો એ નિયમથી પર લાગ્યા. અજાણ્યા લોકો દુર્ગનો દરવાજો ઉઘડાવી શક્યા એ જોઈ મહારાજ વિશ્વામિત્રને પોતાનો વહીવટ બોધો હોવાની પ્રતીતિ થઈ. ભોરો દેખાતો એ દ્રારપાર કન્યાકુબજનો સોદો કરી રહ્યો હતો. દુર્ગ બહાર નીકળેલાના પગલાં સંભળાતા બંધ થયા અને દ્રારપાર પોતાની કોટડીમાં બેસી માથે ઓઢી ખાટલામાં પડ્યો. એટલે મહારાજ વિશ્વામિત્ર ચિત્તાની ઝડપે નગર તરફ ઉપડ્યા. સીધા રાજમહાલએ પહોંચ્યા. સ્વસ્થ દેખાવાનો પ્રયાસ કરવા છતાં તેમના પગલામાં અધિરાઈ કરાઈ આવતી હતી. મહારાજ વિશ્વામિત્રે પોતાનો અંધાર પીછોડો ઉતારી નાખ્યો હોવાથી પ્રતિહાર તેમને તરત ઓળખી ગયો. તેણે મહારાજને વંદન કર્યા. સામાન્ય રીતે મહારાજ નગરચર્યા જોવા જાય ત્યારે મહાલયના મુખ્ય દ્વારેથી નહીં પણ ગુપ્ત દ્વાર દ્વારા જતા આવતા. પ્રતિહાર વિશ્વમિત્રના અવાજમાં શાંત રહેવાનો પ્રયાસ કરવા છતાં થોડો ઉશ્કેરાટ આવી ગયો. જી મહારાજ, પ્રતિહારે કહ્યું, 5 અશ્વરૂઢ સૈનિકો અને મારો અશ્વ તાત્કાલિક અત્રે લાવો. આજ્ઞા મહારાજ, કહી પ્રતિહારે કહ્યું. થોડીવારમાં 5 સશસ્ત્ર ઘોડેસવાર અને મહારાજ વિશ્વમિત્રનો અશ્વ આવી ગયા. વિશ્વમિત્રે છૂપો વેશ બદલાવી નાખ્યો, ધનુષ બાણ લીધા, 5 સૈનિકોને ચકાસી જોયા અને મહારાજ અને સૈનિકો કાન્યકુબજના મુખ્ય દરવાજા તરફ ઉપડ્યા. અડધી ઘડીમાં આ બધું પતી ગયું. અસી હોહા ન થઈ. કાન્યકુંભજ નગરના મુખ્ય દરવાજાનો દ્વારપાર લગભગ મધરાતે સ્વયં મહારાજા વિશ્વામિત્રને પોતાની સામે જોઈને દંગ થઈ ગયો. કોઈ વાર રાતે મહારાજા આ દરવાજાથી બહાર નીકળતા પરંતુ તેની સાથે દ્વારપારે કદી સૈનિકો જોયા નહોતા. દ્વારપારને કંઈક અસાધારણ બની રહ્યું હોય એમ લાગ્યું. દ્વારપાર, દરવાજો ખોલો, વિશ્વામિત્રે આદેશ આપ્યો. દરવાજાની માત્ર બારી ખોલવાથી ચાલે તેમ નહોતું, આખો દરવાજો ઉગાડવો પડ્યો. મહારાજે પોતાની સાથેના સૈનિકોમાંથી એકને આ દરવાજા પાસે રોકી દીધો. સવાર સુધી કોઈને અહીંથી આવવા જવા ન દેતો. મહારાજ વિશ્વામિત્રે દરવાજામાંથી બહાર નીકળતા દ્વારપારને આજ્ઞા આપી, આપ નિશ્ચિત રહો મહારાજ. દ્વારપારે નમ્રતાપૂર્વક ખાતરી આપી. મહારાજને આટલું કહેવું પડે તે તેને ખૂંચ્યું. દુર્ગની બહાર નીકળી વિશ્વામિત્ર અને 4 સૈનિકોએ પેલા ઓછા વપરાતા દરવાજા તરફ ગોળા મારી મૂક્યા. એ દરવાજાથી ઠીક ઠીક દૂર વિશ્વામિત્ર અશ્વ પરથી ઉતરી ગયા. 4 સૈનિકો પણ તેમની પાછળ અશ્વ પરથી ઉતર્યા. તેમનું પ્રત્યેક હલનચલન પરિસ્થિતિની ગંભીરતા સૂચવતું હતું. અંધારું ઘોર હતું, છતાં એ બધા ઘરમાં ચાલતા હોય એટલી આસાનીથી આગળ વધતા હતા. કારણ કે આ વિસ્તારની તસુએ તસુ ધરતી તેમની પરિચિત હતી. જરા દાબલાનોય અવાજ કર્યા વિના શાંતિથી દોરાતા આવતા હતા. આમ મહારાજ વિશ્વામિત્ર અને સૈનિકો દરવાજા પાસે પહોંચ્યા. અશ્વ થોડા દૂર ઊભા રાખી મહારાજ વિશ્વામિત્ર એકલા દરવાજા તરફ ઉપડ્યા. 2 સૈનિકો તેમની પાછળ પાછળ ચાલ્યા. દરવાજે પહોંચી મહારાજે બારીનું કડું કટ 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 એમ 4 વખત ખખડાવ્યું. દ્વારપારને એ ઘડીએ જ જોલું આવી ગયું. છતાં દરવાજાની બારીના કડાના સંકેત મુજબ કટ 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 અવાજ સાંભળી તે ખાટલામાં સફારો બેઠો થઈ ગયો. દ્વારપારની ઊંઘ કૂતરા જેવી હતી. એટલી વારમાં એક પ્રહર થઈ ગયો. દ્વારપારે માથું ખંજવાડતા વિચાર્યું, ભલું પૂછો, એક જોલું કેટલી વારનું હોય તે કંઈ કહેવાય નહીં. અને દ્વારપાર સંકેતની બીજી નિશાનીની વાટ જોવા લાગ્યો. મહારાજ વિશ્વામિત્રે 5 પર રાહ જોયા પછી એક મોટો કાંકરો લઈ દ્વારપારની કોટલી પર પડે તેમ ફેંક્યો. દ્વારપારના મનમાં લવલેશ શંકા ઊભી થવાનું કોઈ કારણ નહોતું. પોતે આપેલો જ એ આજનો સંકેત હતો. 2 અતિથિઓને અંદર લેવા તે દરવાજાની બારી ઉગાડવા ઉઠ્યો. તેના પગલામાં કશો ભાર નહોતો, તેના મનમાં કશો વહેમ નહોતો. દ્વારપાર હજી અડધો ઊંઘમાં હતો. ચાવી લઈને તેણે તારું ખોલ્યું, પછી સાંકર ઉગાડી બારી ખોલી. ત્યાં તો બેધ્યાન દ્વારપાર મહારાજ વિશ્વામિત્રના મજબૂત હાથમાં જકડાઈ ગયો. પાછળ જ ઉભેલા બે સૈનિકોએ એક વિપર માત્રમાં મહારાજના હાથમાંથી દ્રારપારનો કબજો લઈ લીધો. પ્રતિકાર કરવાની દ્રારપારને કોઈ કલ્પના આવે તેમ નહોતી, અને આવે તોય તેની કોઈ શક્યતા નહોતી. મહારાજ વિશ્વામિત્ર અશ્વને સૈનિકો અંદર લેવડાવ્યા. દ્વારપાર અશ્વને સૈનિકો દુર્ગમાં આવી ગયા પછી મહારાજ વિશ્વામિત્રે કહ્યું, દરવાજો પૂર્વવત બંધ કરો. મહારાજ મહારાજ, દ્વારપાર ધ્રુજતો હતો, એ ધ્રુજારી મોતની હતી. સાંભળ્યું, દરવાજો બંધ કરો. મહારાજે પ્રતાપી સ્વરે કહ્યું, જી. કહી દ્વારપાર ટેવનો પ્રેરાયો દરવાજા પાસે ગયો અને તે બંધ કર્યો. સૈનિક વિશ્વામિત્રએ એક સૈનિકને કહ્યું, તમે ત્વરિત જઈ સેનાધિપતિ ભદ્રાક્ષને અહીં લાવો. બધા આવો ત્યારે અશ્વારૂઢ થઈને ન આવતા સેનાપતિને સંદેશો પહોંચાડી રાજવૈદ પાસેથી પેઈ સાથે આપી શકાય ને નસો ચડે તેવી વનસ્પતિ લેતા આવજો. આજ્ઞા મહારાજ. કહી સૈનિક ગયો. દ્રારપારને ધ્રુજારી ઉપરાંત પરસેવો વરવા માંડ્યો. સ્વયં મહારાજ વિશ્વામિત્રનો નહોતો લાગ્યો, એટલો ભય તેને ભદ્રાક્ષના નામથી લાગ્યો. સેનાપતિ તેની જીવતી ચામડી ઉતરડ્યા વિના નહીં રહે એમ તેનું અંતર સાક્ષી પૂરતું હતું. દ્વારપાર પેલા બે પ્રવાસીઓ પાછા આવે ત્યારે દરવાજાની બારી તારે ઉગાડવાની છે. મહારાજ વિશ્વામિત્રે સામાન્ય વાત કરતા હોય તેમ કહ્યું. દ્વારપાર ભયંકર રાજદ્રોહ કરતો હાથોહાથ પકડાઈ ગયો, છતાં તેમણે હજી એક આકરું વેણ નહોતું કહ્યું. દ્વારપાર હજી તેની ફરજ પર ચાલુ હોય તેમ વિશ્વામિત્રનો વર્તાવ હતો. તેમના અવાજમાં ઉશ્કેરાટનો ઇશારો સરખો નહોતો. મહારાજ, મારો અપરાધ થયો, ક્ષમા કરો. કહી દ્વારપાર વિશ્વામિત્રના ચરણમાં લેટી પડ્યો. દ્વારપાર મહારાજ વિશ્વામિત્રની બહુ નજીક જાય તે ઠીક નહીં એમ માની બે સૈનિકોએ તેના વાંસાને છાતી પર તલવારની અણી રાખી તેને સ્થિર કરી દીધો. સૈનિકો, તેને જરા દૂર બેસવા દો. ગમે તેમ તોય તે કાન્યકુબજનો દ્વારપાર છે, કાન્યકુબજના હિતનો વિચાર સૌથી પહેલો કરશે. દ્વારપાર, મારે તને એક વાત પૂછવી છે, જવાબ આપીશ? વિશ્વામિત્રના સ્વરમાં ક્રોધનો રજ માત્ર ધ્વનિ નહોતો, તદ્દન સ્વસ્થ ચિત્તે તેઓ વાત કરતા હતા. મહારાજ, આપ તો અન્નદાતા છો, આપ પોતે પૂછો અને હું જવાબ ન આપું તે કદી બને? દ્વારપાર નમ્રતાપૂર્વક બોલ્યો, ધરતી માર્ગ છે તો સમાઈ જાય એટલી તેને શરમ લાગતી હતી. સારું, કહે પેલા બે કોણ છે? વિશ્વામિત્રે પૂછ્યું. અહીંથી બહાર ગયા તે? દ્વારપાર સમજ્યો કે મહારાજ બધું જાણે છે, તેમની સમક્ષ જૂઠું નહીં ચાલે. જૂઠું બોલી શકે એવી તેની માનસિક સ્થિતિ પણ નહોતી. હા, હું તેમને પૂરા નથી ઓળખતો. અહીં બંને કેટલા સમયથી છે? 15 દિવસથી છે. રોજ રાત્રે બહાર જાય છે અને સવાર પહેલાં પાછા આવતા રહે છે. હા મહારાજ. દ્વારપાર, તું તેમને દરરોજ દરવાજો કયા સંબંધે ખોલી આપે છે? મહારાજ, એ લોકો મારા વેવાયની ભલામણ લઈને આવ્યા છે. યક્ષના ઉપાસકો છે, ધનવાન છે, મને પણ નિષ્ક આપેલ છે. દ્વારપાર પાછો થરથર કાંપવા લાગ્યો, આગળ ન બોલી શક્યો. તેને ઘરે કાચકી બાજી. ખોટું કર્યું, તું આભૂષણ ખાતર દેશ વેચવા તૈયાર થયો? ચાલો એ વાત જતા કરીએ, હવે એક કામ કરીશ? વિશ્વામિત્રે પૂછ્યું. હા મહારાજ. દ્વારપારના અંતરમાં આશાનો સંચાર થયો. હું વિશ્વાસ મૂકું છું. હા, હું એ વિશ્વાસને પાત્ર ઠરવા મહેનત કરીશ. ડૂબતા દ્વારપારને જાણે આશાનું તરણું હાથ લાગ્યું. જો હું અને સેનાપતિજી તારી કોટડીમાં બેસીશું, બીજા સૈનિકો આડા અવરા સંતાઈ રહેશે. તારે બારી ઉગાડી એ લોકોને અંદર લેવા અને પછી અહીં બહાર બેસી એમને વાતો એ ચડાવવા બનશે? જી મહારાજ, હું મારું પાપ ધોવા પ્રયત્ન કરીશ, દ્વારપારે કહ્યું, એ સિવાય તે માટે બીજો કોઈ માર્ગ નહોતો. એમને બોલતા કરવાની વાત એટલી આસાન ન માનીશ, નશો કરાવ્યા વિના એ લોકો જીભ નહીં ખોલે. મહારાજ વિશ્વામિત્રે કહ્યું, સૈનિક સાથે મેં ઔષધિ મંગાવી છે. મહારાજ, મારી પાસે વિદ્યા છે, તે ઘૂંટી તૈયાર રાખીશ. આપ કહેશો તે ઔષધ તેમાં નાખી દઈશ. હું તેમને પી લેવાનો આગ્રહ કરીશ તો તેઓ ઇનકાર નહીં કરે. અને સૈનિકો, તમારામાંથી બે દુર્ગની બહાર ઉભારો, પેલા બે જણામાંથી કોઈ છટકવાનો પ્રયાસ કરે તો ક્ષણના વિલંબ વિના તેને પૂરો કરજો. થોડીવારમાં ભદ્રાક્ષ 10 સૈનિકો સાથે આવી પહોંચ્યા. મહારાજ વિશ્વામિત્રને વંદન કરી તેઓ ઊભા રહ્યા. દ્વારપાળને પાછી ધ્રુજારી વછૂટી સૈનિકો ટપોટપ છુપાવા લાગ્યા. શું છે મહારાજ? ભદ્રાક્ષે કંઈ વારે પૂછ્યું. બે અજાણ્યા માણસો રાતે આ દરવાજો ઉઘડાવી બહાર ગયા. મને વહેમ પડ્યો છે, મારો વહેમ સાચો છે કે ખોટો તે આપણે જોઈએ. દ્વારપાર એટલું કંઈ ભદ્રાક્ષ કંપતા દ્વારપાર સામે ટીકી રહ્યા. સેનાપતિજી, દ્વારપારે આપણને સહાય કરવાની તત્પરતા દર્શાવી છે. વિશ્વામિત્રે કોઈ દુશ્મનના દ્વારપારને ફોડ્યો હોય એ રીતે કહ્યું, આપણે અંદર બેસીએ. પછી ભદ્રાક્ષે પૂછ્યું, રાજવૈદ્ય પાસેથી ઔષધિ લઈને સૈનિક આવી પહોંચ્યો. સૈનિકે એ ઔષધિ મહારાજ વિશ્વામિત્રના હાથમાં મૂકી, દ્વારપાર વિદ્યાનું પેય બનાવો, તેમાં આ ઔષધ ભેરવવાનું છે. મહારાજ વિશ્વામિત્રે કહ્યું, મહારાજ આ બધું શું છે? ભદ્રાક્ષ પૂરું ન સમજાતું હોય તેમ પૂછ્યું. પેલા લોકો આવશે ત્યારે દ્વારપાર તેમને વિદ્યાપાન કરાવી તેમની પાસેથી વાતો કઢાવશે, આપણે અંદર બેઠા સાંભળીશું. મહારાજ વિશ્વામિત્રે સેનાપતિ ભદ્રાક્ષને હાથ જાળી દ્વારપારની કોટડીમાં લીધા. ભદ્રાક્ષને લાગ્યું કે આના કરતાં મહારાજ તેને સૂર્ય ચડાવવા લઈ જતા હોત તો સારું હતું. નગરની સુરક્ષિતતાનો જેના પર મદાર હતો એ દ્વારપાર ફૂટેલ નીકળ્યો. આ કાવતરું સેનાપતિએ પકડી પાડવું જોઈતું હતું. તેને બદલે સ્વયં મહારાજા વિશ્વામિત્રએ કાવતરું પકડ્યું. મહારાજ પોતે કાંઈ બોલ્યા નહીં, પણ સેનાપતિ માટે આથી મોટી શરમની વાત બીજી કઈ હોય? વિશ્વામિત્ર સ્વસ્થ હતા. ભદ્રાક્ષ અસ્વસ્થ. ભદ્રાક્ષની અસ્વસ્થતા કર્તવ્ય પાલનમાં થયેલી ચ્યુતીને આભારી હતી. બહાર દ્વારપાર એકલો પડ્યો. હવે તો જોલું પણ ખાઈ શકાય તેમ નહોતું. એક એક પર આટલી લાંબી હોય છે તેનો દ્વારપારને કદી અનુભવ નહોતો થયો. તમારા અને કંસારી આવડો મોટો અવાજ કરે છે એની પણ તેને પહેલી વાર ખબર પડી. આકાશના તારા જ તેના ભેરુ રહ્યા હતા. બેઠો બેઠો દ્વારપાર વિદ્યા ઘૂંટી રહ્યો હતો. વિશ્વામિત્રે આપેલું ઔષધ તેણે ક્યારનું વિદ્યા સાથે ઘૂંટી નાખ્યું હતું? આટલી પ્રવૃત્તિ ન હોત તો દ્વારપાર બેસી ન શકત, એટલી તંગ તેની માનસિક સ્થિતિ હતી. બાજુમાં માણસો હતા તો પણ દ્વારપારે કોઈ નથી તેવો વેશ ભજવવાનો હતો. એ વેશની સફળતા પર દ્વારપારની જિંદગીનો આધાર હતો. મહારાજ પ્રસન્ન થાય તો કદાચ તેની જિંદગી બચી જાય. મોતના મોંમાં બેઠેલો માનવી પણ બચવાના તારણોપાય શોધવાની કળાકૂટમાં પડ્યા વિના નથી રહી શકતો. માણસની જીજીવિષા છોડતી નથી તો હૃદયના ધબકાર સંભળાય એવી તંગ માનસિક સ્થિતિમાં દ્વારપાર હર ઘડીએ દરવાજાની બારીનું કડું ખખડવાની વાટ જોયા કરતો હતો. પણ પેલા પ્રવાસીઓ તેને ચીડવતા હોય તેમ આવતા જ નહોતા. દ્વારપારની ધીરજનો લગભગ અંત આવી ગયો હતો ત્યારે દરવાજાની બારીનું કડું કટ 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 એમ ચાર વખત ખખડ્યું, કડું ખખડ્યું એટલે હતાશ દ્વારપારમાં કંઈક જીવ આવ્યો. કડાનો અવાજ સાંભળી તે ઊભો થઈ ગયો પણ આગળ ન વધ્યો. દ્વારપારે સ્વાભાવિક દેખાવનો પાઠ ભજવવાનો હતો ને. ભલભલા અભિનેતા પણ જરૂર પડે સ્વાભાવિક રહી શકતા નથી તો બાપડા દ્વારપારનું શું ગજું. થોડી વારે કોટડી પર કાંકરો પડ્યો. દ્વારપાર ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આરસ મરડતો આંખો ચોરતો આગળ વધ્યો. તેના પગલાં સ્થિર નહોતા, તે કાચી ઊંઘને કારણે હોય એમ બતાવવા તે મથતો હતો. દરવાજાની બારી ઉગાડી દ્વારપારે બંને પ્રવાસીઓને અંદર લીધા. પછી બારી બંધ કરી તારું દીધું. રોજિંદું સામાન્ય કામ હોવા છતાં આ બધું તેને કોઈ વિરાટ કાર્ય હોય તેવું લાગતું હતું. દ્વારપાર, આજ અમારું કામ પત્યું. પ્રવાસીએ નિરાતનો શ્વાસ મૂક્યો. એમ હવે દ્વારપારે પૂછ્યું, લ્યો. પ્રવાસીએ દ્વારપારના હાથમાં નિષ્ક મૂકતા કહ્યું, છોકરાને આપજો, તમારી પત્નીને તો આભૂષણ ગમે જ છે. હવે આપણે ક્યારે મળશું? દ્વારપારે નિષ્ક લેતા કહ્યું. આ નિષ્કના સ્પર્શે દાજતો હોય તેવો ભાવ અનુભવતો હોવા છતાં દ્વારપાર તે લેવાનો ઇનકાર કરી શકે તેમ ન હતો. મળવાનું? પ્રવાસીએ ઊંડા વિચારમાં ઉતરી જતા કહ્યું, એ તો વિધાતાને હાથ છે. એમ દ્વારપારે કહ્યું, તો આ છેલ્લા વહેલા આપણે સાથે બેસીને દૂધિયું પીએ. દૂધિયું અત્યારે? અત્યારે તો ટાઢો પર છે. ના પાડો તો તમને મારા સમ છે. અરે અરે, એવા આકરા સમ કાં દીધા? લાવો દૂધિયું, તમને ના નહીં કહેવાય. હવે તો આપણો સંબંધ બંધાયો ને. દ્વારપાર કટોરા ભરી ભરીને બે પ્રવાસીને ભાંગ પાઈ. ભાંગ પાઈ પછી દ્વારપાર પાછો તેમની સાથે વાતે વર્ગ્યો. ઘણી વાર સુધી અલકમલકની વાતો કરી. છેવટ દ્વારપારે પૂછ્યું, હવે તો તમે કદી પાછા નહીં મળો. કાં? એવું કાંઈ નહીં. અજાણ્યા આદમી પહેલા નશાની અસર હેઠળ આવી ગયા હતા એટલે તમે પાછા અહીં આવવાના છો? જુઓ તો ખરા, વાતે ગાજતે આવશો તો બહુ સારું. તમે રહ્યા એટલા દિવસ મને ઠીક રહ્યું. ઠીક છે, હવે ભાયડાના ભડાકા જોજો, પણ તમને આંચ નહીં આવે. હં? કહી પ્રવાસીએ ઉમેર્યું, ઠીક ત્યારે આવજો. બેસો તો ખરા, એમ ક્યાં ચાલ્યા? દ્વારપારે કહ્યું, હજી મુખ્ય વાત તો બાકી હતી. પ્રવાસીઓ અડધી વાતે ઉઠીને ચાલ્યા જાય તે કેમ ચાલે? પ્રવાસીઓ મોકરે મને વાતો કરે તેના પર તો દ્વારપારના જીવનનો આધાર હતો. અમારે તો છેલ્લી રાત છે, કાંઈ મોડું નથી થતું. પણ પ્રવાસીએ કહ્યું, તમે થાક્યા? તમારે પનારે પડ્યો તે દીથી થાક તો લાગે જ છે, પણ એનો વિચાર કરવા બેસાય એવું ક્યાં છે? આ રેડા દરવાજાની રખેવારી કરતા મારો તો એકલા વખત જતો નથી. હવે પાછળ તમે જતા રહેવાના. છેલ્લે છેલ્લા સાથે બેસીને થોડી વાતો તો કરીએ. હેં? કહો તો ખરાબ. તમે બે રોજ રાતે યક્ષ પૂજામાં શું કરો છો? યક્ષ પૂજા આટલા બધા દિવસ ચાલે એ જાણીને તમારે શું કરવું છે? કેમ, હું માણસ નથી? ક્યારેક તો મારા મનમાં એમ થાય કે એ બે જણા ખરેખર યક્ષની પૂજા કરતા હશે કે કોઈ ભૂત પલિતની સાધનામાં પડ્યા હશે. જીવ સટ્ટો સટ્ટની બાજી માંડીને બેઠેલા દ્વારપારમાં આપોઆપ હોશિયારી આવી. યક્ષ કે ભૂત પલિત કાંઈ કરતા કાંઈ નહોતું. તો આટલા દિવસ તમે શું કરતા હતા? દ્વારપાર નશાની અસર હેઠળ પ્રવાસીઓને કબૂલાત કરતા સાંભળી ચોંકી ઉઠ્યો. અમે તો કાન્યકુંભજની ધરતીની મોજણી કરતા હતા. ત્યારે યક્ષ પૂજાની વાત ખોટી? નરાતાર ખોટી. ધરતીનું માપ કાઢવામાં રાત પારી કરવાની શી જરૂર? દિવસે એક કામ કરતા હો તો દ્વારપાલે પૂછ્યું, આ વાતો પર તો તેની જીવાદોરીનો આધાર હતો. દ્વારપાલ, અમારી બાજી બહુ અટપટી, ભલભલા એમાં ગોથા ખાઈ જાય, તમારા રાજા સપડાયા એમ સમજો ને, પણ તમારે માથે ઘીના ગળા તમને ઊની આંચ નહીં આવે. અમારી બાજી તમને પેની અસર હેઠળ ગુપ્તચરો ચોંકાવનારી વાત કહી બેઠા, પણ એ બાજી છે શું એ જાણવાનું તમારું કામ નથી. તમને ઘરેણા ઓછા નથી પડ્યા ને? અમે ફરી આવશું ત્યારે બીજા બધા ભલે રાતે પાણીએ રોતા તમને ન્યાલ કરી દેવાના. પ્રવાસી નશાની પૂરી અસર તરે આવી ગયો હોવા છતાં પોતાની સહજ સાવધતા હજી નહોતો છોડતો. ચારે બાજુ તેની ચકોર નજર ફરતી હતી, સાવચેતી તેના સ્વભાવનો અંશ બની ગઈ હતી. તમારું ફરી આવવાનું સાવ ચોક્કસ છે? દ્વારપાલે પ્રશ્ન પૂછવાનું જારી રાખ્યું. હા, એટલું સમજી જાઓ ને કે અમે પાછા આવશું ત્યારે એકલા નહીં હોઈએ, લાભ લશ્કર સાથે હશું. નશો એનો પ્રભાવ બતાવ્યા વિના ન રહ્યો. રીઢો ગુપ્તચર પણ પેની અસર હેઠળ ડંફાસ માર્યા વિના ન રહી શક્યો. પ્રવાસીઓની આ વાત સાંભળી દ્વારપાલ ધ્રુજી ઉઠ્યો. કાન્યકુબજના ધણી આ બધી વાત બાજુમાં બેઠા સાંભળતા હતા. પોતે કેવી ભયંકર બાજીનો ભાગીદાર બની બેઠો હતો તેનો ખ્યાલ આવતા દ્વારપાલનું ગળું સુકાવા લાગ્યું. તેનો શ્વાસ અધધ ચડી ગયો. સામાન્ય લાભ ખાતર પોતે કાન્યકુંભજને ખતરામાં મૂકતો હતો એ વિચારે દ્વારપાલના મોતિયા મરી ગયા. આવી હલકી રમતમાં સાથ આપવા બદલ તેને મરવા જેવું લાગ્યું. વેવાઈની ભલામણે તેને નરકમાં ધકેલી દીધો એટલું તે બરાબર સમજો, પણ અત્યારે એ વાતનો ઇશારો સરખો થઈ શકે તેમ ન હતો. કેમ મૂંગા કેમ થઈ ગયા? પ્રવાસીએ થોડી વારે પૂછ્યું. જવાબમાં દ્વારપાલે સામો પ્રશ્ન કર્યો, તમે કોણ છો? જગત જેના નામથી થરથરે છે તે હહયો? પ્રવાસીએ નશાના ગેનમાં ફરી બડાસ મારી. તેનું કામ પૂરું થયું હતું. કાન્યકુંભજ પર ક્યાંથી હુમલો લાવી શકાય એ તેમણે સમજી લીધું. કાન્યકુંભજના સંરક્ષણની સબરી અને નબરી બંને બાજુનો તેમણે અભ્યાસ કરી લીધો હતો. હવે તે માહિષ્મતી પહોંચી સેનાધ્યક્ષ ભદ્રશ્રેણીય સાથે સૈન્યની વ્યૂહરચના ચર્ચવા અધીરો થયો હતો. દ્વારપાર, હું તમારી કોટડીમાં જઈ પાણી પી આવું, એક હહૈયે કહ્યો. અરે, તમારે ઊભા થવાનું હોય બેસો, હું તમને પાણી લાવી દઉં. દ્વારપાલ ગભરાઈ ઉઠ્યો. ઓરડીમાં કોણ છે એની તેને તો ખબર હતી ને? ના રે ના, તમારે શા માટે તકલીફ લેવી પડે? હવે અમે અજાણ્યા નથી, અને મારે પગે કાંઈ મહેંદી નથી મૂકી. હમણાં કોટડીમાં જઈને પાણી પી આવીશ. હવે તમે અમને પરાયા ગણો તો ન ચાલે. કંઈ હઈ હઈ તદ્દન સ્વાભાવિકતાપૂર્વક ઉઠ્યો. દ્વારપાલનો જીવ તારવે ચોટ્યો હતો, પણ તેનાથી કંઈ બોલાય તેમ નહોતું. તે બધી રીતે ફસાયેલો હતો. હહૈયો, તમે મારા બંદીવાન છો. હહૈયો દ્વારપાલની કોટડીમાં દ્વાર પાસે પહોંચ્યો ત્યાં તો ભદ્રાક્ષે બહારગસી આવી કહ્યું. આટલો સમય તો ભદ્રાક્ષ માળ માળ સંયમ જાળવી શક્યા હતા. દ્વારપાલ દગો કે? બીજા હહૈયે દ્વારપાલની છાતીમાં કટાર ભોંકી દીધી. આવા જીવ સતોષટના મામલામાં કોઈને શાંત ચિત્તે વિચારવાની નિરાત નથી હોતી. આવા કામોમાં પડેલા સ્વસ્થ દેખાવા છતાં સતત તંગ હોય છે. પહેલો હહૈ ભદ્રાક્ષ તરફ ઘસ્યો. નશાની પૂરી અસર હેઠળ આવી ગયેલા હહૈયે હજી માત્ર બે જ માણસ જોયા હતા. તેમની ચબરાક નજર પણ પરભર થાપ ખાઈ ગઈ હતી, પણ નિમિષ માત્રમાં ચાર સશક્ત સૈનિકોએ કૂદી પડી બંને હૈયોને જકડી લીધા. દ્વારપાલ લોહીના ખાબોચિયામાં તરફડતો હતો. સૈનિકો એ હયૈયોને મારવા નથી, જીવતા પકડી લેજો. મહારાજ વિશ્વામિત્રનો સત્તાવાહી સ્વર ગાજી ઉઠ્યો. કાન્યકુંભજના સૈનિકોના હાથમાં સપડાયા ત્યારે હહૈયોનો નસો ઉતરી ગયો. તેઓ સમજ્યા કે ગમે તેટલી કાળજી રાખવા છતાં તેઓ ફસાઈ ગયા હતા. સામનો નિરર્થક હતો. દ્વારપાને ઓળખવામાં પોતે થાપ ખાધી એમ ગુપ્તચરોને લાગ્યું. થોડી વારમાં મસાલો સરગી અશ્વ હાજર થઈ ગયા. હહૈ બંદીવાનોને પાંચ વડીએ બાંધી સૈનિકો બંદીગૃહ તરફ ઉપડ્યા. સેનાપતિ ભદ્રાક્ષ ખૂબ ગંભીર થઈ ગયા હતા. હહૈ ગુપ્તચરો 15 દિવસથી કાન્યકુંભજમાં હતા, છતાં પોતે તેમને પકડી ન શક્યા. તેની શરમથી ભદ્રાક્ષને લાગેલા આઘાતમાંથી હજી તેઓ મુક્ત થયા ન હતા. મહારાજ વિશ્વામિત્ર એવા જ રમતિયાર દેખાતા હતા. હહૈયોની વાત તેઓ બીજી જ પરે ભૂલી ગયા હોય તેમ લહેરથી અશ્વ ખેલાવવા ચાલ્યા જતા હતા. કટોકટીની પરે સ્વસ્થ રહેવાની મહારાજ વિશ્વામિત્રે જાણે અજબ કરા કેરવી હતી. એક સપ્તાહને અંતે મહારાજ વિશ્વામિત્રના રહસ્યખંડમાં ભદ્રાક્ષ અને થોડા રાજપુરુષો એકત્ર થયા હતા. સૌના ચહેરા ગંભીર હતા. તેમના ચહેરા પર આફત વાંચી શકાતી હતી. માત્ર વિશ્વામિત્ર લહેરથી તકીયો અઢેલીને બેઠા બેઠા હાથમાંનો પંખો આમથી તેમ બેદરકારીપૂર્વક ફેરવી રહ્યા હતા. રાજપુરુષોના વદન પર સારું એ વિશ્વ પોતાને માથે ઉપાડી ફરવાનું હોય એવો ભાર હતો. તેમને જોતા દુનિયા ઘડી બે ઘડીમાં તૂટી પડવી જોઈએ એવું લાગે. વિશ્વામિત્ર પોતાના વર્તનથી જાણે એ સૌને મજાકમાં સૂચવતા હતા, અલ્યા આ બ્રહ્માંડનો ભાર માથે વઢોરીને સિદ્ધ ફરો છો. રમણે ચડેલું બ્રહ્માંડ તો તેની મેરે ચાલ્યા કરે છે. સેનાપતિ વિશ્વામિત્રએ મીઠું મરકતા પૂછ્યું, તમારા બંને મહેમાનો કેમ છે? બંને સાજા સારા છે મહારાજ, ખાય પીવે છે અને ઊંઘે છે, પણ તેમને બોલતા કરવા નસો કરાવવો પડે છે, એ સિવાય હરફે ઉચ્ચારતા નથી. ભદ્રાક્ષે કહ્યું. તેમના સ્વરમાં રોષ અને કંટાળાનું મિશ્રણ હતું. એવા સમજુ માણસો પણ ચમત્કાર વિના ન માન્યા. વિશ્વામિત્રે કૃત્રિમ ગાંભીર્યપૂર્વક પૂછ્યું, મહારાજ આ તો ફાટીને ધુમાડે ગયેલા હહૈયોના રીઢા ગુપ્તચરો, એમને પોતાના સામર્થ્યનો જબરું ગુમાન છે. સીધી વાત માને એવા એ નહીં. પછી તમને વિશેષ શું જાણવા મળ્યું? મહારાજ આપની અટકર સર્વથા સાચી છે. હહૈયો આપણા પર આક્રમણ કરવાની તૈયારીમાં પડ્યા છે. માણસ પણ થાય છે ને, હહૈયોનું આપણે કાંઈ બગાડ્યું નથી, છતાં તેમને આપણા પર આક્રમણ કરવાનું શું કારણ? કંઈ વિશ્વામિત્ર હસ્યા. કારણ સીધું ને સટ છે. આપ ભાર્ગવ કુલશિરોમણી રુચિકજીના શિષ્ય છો. હહૈયો ભાર્ગવોના રુચિકજીના જન્મજાત શત્રુઓ છે. રુચિકજીની પ્રેરણા હેઠળ આપ હહૈયો પર આક્રમણ કરશો એવી તેમને શંકા છે. ભદ્રાક્ષે વાતના ત્રાગડા મેળવી દીધા. હહૈયોએ ગણતરી બહુ સરસ રાખી છે. વિશ્વામિત્રએ કહ્યું, એ લોકો માને છે કે આપ હજી બાળક છો, ત્યાં જ કાન્યકુંભજ દબાવી દીધું હોય તો હહૈયો ઉપરનો ભય કાયમ માટે અદૃશ્ય થઈ જાય. પછી એ લોકો નિરાતે ઊંઘી રહે તો પણ ચાલે. શત્રુને બચપણમાં જ કચડી નાખવાનો એમનો સિદ્ધાંત છે. ભદ્રાક્ષે હહૈયો વિશેની પોતાની જાણકારી વ્યક્ત કરી. કાન્યકુંભજ દબાવી દે તો હહૈયો પર કોઈ ભય ન રહે. ખરું? વિશ્વામિત્ર ખડખડાટ હસ્યા. પ્રસંગના ગાંભીર્ય સાથે તેમનું હાસ્ય મેર ખાતું ન હતું. મહારાજ, યુવાન રાજપુરુષ પ્રતર્ગમે અપ્રસન્ન થતા કહ્યું, આ ગંભીર પ્રસંગનું મહત્ત્વ આપ તિખર કરીને હણી નાખો તે યોગ્ય નથી. પ્રતર્દન, તમે નારાજ થઈ ગયા? યુદ્ધે ચડવું હોય ત્યારે ભારેખમ થઈને જ બેસવું જોઈએ એવું કોણે કહ્યું? લડશું ત્યારે રણક્ષેત્રમાં મારશું અને મરશું, પણ યુદ્ધની વાત આવે ત્યારથી સબવત થઈ જવાની શી જરૂર છે? ખેર, જવા દો એ વાત. તમારી લાગણીને હું આઘાત નહીં આપું. ચાલો મૂળ વાત પર આવીએ. હહયો ઈચ્છે તે બધું થઈ જવાનું છે એમ શા માટે સ્વીકારી લેવું? કાન્યકુબ જીતવા આડે મોટો તવ પડ્યો છે. આવી વાયત વાતો કરનારને આપણે દિવસે તારા બતાવી દેશું. કાન્યકુબ જ પિતાજી ગાદીરાજની પ્રેરણા હેઠળ ઘડાયું છે. કાન્યકુબ જ કાંઈ આકડે મધ નથી. કાન્યકુબ પર કુદ્રષ્ટિ કરનારા હહૈયોના સબની ઉજાણી ગીધડા કરશે. આપણા હૈયા સાબુત હશે તો હહૈયો દીવા સ્વપ્ન રચવાની ખૂબ ભૂલી જશે. કહો, હહૈયોનો અનિષ્ટ આશે જાણ્યા પછી આપણે શું કરવું છે? વિશ્વામિત્રે સામે બેઠેલા સૌને નજરથી માપી લેતા હોય તેમ પૂછ્યું. પરવારમાં તેમનું રૂપ ફરી ગયું. આપણો દુર્ગ સુદૃઢ કરવાનું કાર્ય મેં આરંભી દીધું છે. હહૈયોને અહીં આવવા દો. કાન્યકુબજના પાદરમાં તેમના પાર્યા કરી દેશું. હહૈયોને એવો પાઠ શીખવશું કે ફરી કોઈ આપણા પર મેલી નજર ન નાખે. ભદ્રાક્ષે થોડા ઉશ્કેરાટથી કહ્યું. એ ઉશ્કેરાટની પાછળ આછી અક્રામણ ડોકિયા કરતી હતી. સેનાપતિજી, આપનો ઉત્સાહ મને ગમે છે. આપની વાત સાથે હું સંમત નથી. વિશ્વામિત્રએ શાંતિપૂર્વક પોતાનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું. કેમ મહારાજ? કાન્યકુબજના પાદરમાં હહિયો રોરાય એમાં આપને શ્રદ્ધા નથી? ભદ્રાક્ષે નવાઈ પામતા હોય તેમ પૂછ્યું. એ શક્ય. આપની શ્રદ્ધા સમગ્ર સૈન્યમાં ઉત્સાહ પ્રેરે તે હું સ્વીકારું છું, પરંતુ યુદ્ધની ચાલ તરીકે મને તમારી વાત ગ્રાહ્ય નથી. વિશ્વામિત્રએ કહ્યું, મહારાજ આપ કયા મુદ્દા પર અસંમત છો તે સમજાવો ને. યુવાન પ્રતર્દને વરી વચ્ચે કહ્યું. તેમની અધીરાઈ અંકુશમાં રહી શકતી નહોતી. જુઓ રાજપુરુષો, વિશ્વામિત્ર તકિયાને અડેલીને બેઠા હતા તે ટટ્ટાર થયા. આપણો દુર્ગ સુદૃઢ કરવો જોઈએ તેમાં હું સંમત છું. સેનાપતિ ભદ્રાક્ષની એ દીર્ઘદ્રષ્ટિ માટે અભિનંદન. પરંતુ હહૈયો આપણા દુર્ગ પર આક્રમણ કરે તે હું કોઈ રીતે માન્ય કરી શકું તેમ નથી. મહારાજ, પ્રતર્દને કહ્યું, એમાં આપણી માન્યતા અમાન્યતાનો પ્રશ્ન ક્યાં છે? આપણે હહૈયોને આક્રમણ કરવાનું નિમંત્રણ આપવા નહોતા ગયા. તેમને આક્રમણ કરવાની કુબુદ્ધિ સૂજી છે તે આપણે ઈશ્વર કૃપાથી જાણ્યું. હવે પ્રતર્દન વગર નિમંત્રણે આપણા પર આક્રમણ કરનાર સામે સંરક્ષણ કરવું એ એક જ માર્ગ છે કે કોઈ બીજો માર્ગ પણ છે? મહારાજ વિશ્વામિત્ર તીક્ષ્ણ દ્રષ્ટિએ તાકી રહ્યા. પ્રતર્દન નજર નીચી ધારી ગયો. વિશ્વામિત્રના તેજથી ગવાયો હોય તેમ તે ઉતાવળે અભિપ્રાય આપી દેવા બદલ મનમાં પસ્તાવા લાગ્યો. મહારાજ, ભદ્રાક્ષે વાતનો દોર પકડી લેતા કહ્યું, હું આપનો મુદ્દો સમજો. આપ એમ કહેવા માંગો છો કે હહૈયો આપણા પર આક્રમણ કરવા આવે તેની વાટ જોઈને દુર્ગની સલામતીમાં બેસી રહેવાને બદલે આપણે સામેથી હહૈયો પર આક્રમણ કરવું બરાબર છે? હા, હું એ જ કહું છું. અત્યારના સંજોગોમાં મને એ અશક્ય નથી લાગતું. ભદ્રાક્ષે દ્રઢતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો. અત્યારે ખોટા વિવેકમાં રહેવાથી મોટું નુકસાન થઈ બેસે તેવો તેમને ભય હતો. કારણ? હહયોની યુદ્ધ શક્તિનો આપને પૂરો ખ્યાલ નથી. મહારાજાની બાલિશ વાતથી પોતાને કંટાળો આવ્યો હોય તેવા ભાવપૂર્વક ભદ્રાક્ષે કહ્યું, તો શું હહયોના આક્રમણ સામે આપણે કન્યાકુંભજનું રક્ષણ નહીં કરી શકીએ? વિશ્વામિત્રે ઉના તાતા થયા વિના પૂછ્યું. રક્ષણ કરવું તે એક વાત છે, આક્રમણ બીજી વાત છે. રક્ષણ માટે આપણે આપણા વિસ્તારમાં નિરાંતથી બેઠા હોઈએ, પુરવઠાની કોઈ મૂંઝવણ ન હોય, આસપાસની બધી પ્રજા આપણી હોય, શત્રુઓને ઝીણી મોટી રીતે પજવવામાં એ પણ કામ લાગે, એથી ઉલટું આપણે આક્રમણ કરવું હોય તો પોતાનો વિસ્તાર છોડી પરાયા પ્રદેશમાં જવું પડે. આપણી પુરવઠા હરોર અકબંધ જાળવવાની મોટી મુશ્કેલી ઊભી થાય. બીજું, આપણે આક્રમણ માટે દૂર દૂર ગયા હોઈએ ત્યારે આપણને કાન્યકુંભજની સતત ચિંતા રહ્યા કરે. આંતરિક અને બહાર શત્રુઓ આવી તકનો લાભ લીધા વિના ન રહે. મહારાજ, અવિનય માટે ક્ષમા કરજો, પણ યુદ્ધ વિદ્યાનો પ્રાથમિક પાઠ એ છે કે સબર શત્રુ સામે કદી આક્રમણ ન કરવું. સેનાપતિ ભદ્રાક્ષે ત્યાં બેઠેલા સૌને પોતાની વિચારસરણીનો ખ્યાલ આપ્યો. મહારાજને યુદ્ધ વિદ્યાની બારખડી શીખવતા હોય એવો તેમનો સ્વરમાં ભાવ હતો. સેનાપતિજીની વાતમાં તથ્ય છે. એક રાજપુરુષે પોતાનો અભિપ્રાય આપ્યો. તેઓ પણ છેક બાલ્યાવસ્થાથી ભદ્રાક્ષની રીતે જ ગણતરી કરતા શીખ્યા હતા. અન્ય રાજપુરુષો પણ પોતપોતાના અભિપ્રાય આપવા જતા હતા. તેમને મહારાજ વિશ્વામિત્રે હાથથી મૌન રહેવા સૂચવ્યું. બાજી પોતાના હાથમાં રાખવાની વિશ્વામિત્રને ફાવટ હતી. આપનો અભિપ્રાય આપતા પહેલાં આપસો મારી વાત સાંભળી લો. સેનાપતિજીએ પોતાનું દ્રષ્ટિબિંદુ સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કર્યું. આપને કદાચ એ દ્રષ્ટિબિંદુ યોગ્ય પણ લાગ્યું હશે, છતાં હું તેની સાથે સંમત થતો નથી. સેનાપતિજીના મંતવ્યમાં મારી દ્રષ્ટિએ મૂળભૂત ખામી છે. પહેલી વાત એ કે માથે દુશ્મન બેઠો હોય ત્યારે દુર્ગની અંદર નિરાંતમાં ભરાઈ બેસવાનું માનસ મને માન્ય નથી. આને હું સ્થિતિ ચુસ્ત માનસ કહું. મારે તો જોઈએ અજંપાવાળા માનવી, એ અજંપો ક્રાંતિનો સૂચક છે. હું ઈચ્છું છું કે શત્રુને સંગ્રામમાં ભેટવા, સામે ચાલીને ભેટવા. આપણા કાન્યકુંભજનો પ્રત્યેક નાગરિક થનગની રહ્યો હોય. ભદ્રાક્ષ વચમાં એક પ્રશ્ન પૂછી લઉં. કહો, કાન્યકુંભજ રાજ્ય કદી આક્રમણ ન કરી શકે એટલું નિર્ભર છે? આપણે સદાય હહૈયો કરતા નબળા રહેવાના છીએ? આક્રમણ શબ્દ આપણા શબ્દકોશમાં પરાયો છે? ના મહારાજ, ભૂતકાળમાં કાન્યકુંભજની સેનાથી બલબલા રાજ્યો થરથરતા, ભાવિમાં એવા જ થરથરશે તેવી મને આશા છે. ભદ્રાક્ષે ભૂતભાવિની ઉજ્જવળતાની વાત કરી. વર્તમાન અંધકાર પ્રત્યે કુશળતાપૂર્વક અંગુણી નિર્દેશ કરી દીધો. ઘણીવાર સ્પષ્ટ વ્યક્તવ્ય કરતા મોભમ ઇશારો વધારે કાતિલ હોય છે. તો વર્તમાન કાળમાં શું વાંધો આવી ગયો છે? વિશ્વામિત્રે ભદ્રાક્ષનો ઇશારો તરત સમજી ગયા. મહારાજ, મારા સ્પષ્ટ વક્તવ્ય બદલે ક્ષમા કરજો, ભદ્રાક્ષે વિવેકપૂર્વક કહ્યું. એ વિવેક પાછળ જે ઘોર અપમાનની વાત પડી હતી તે સૌ સમજી ગયા. કુશળ રાજપુરુષોને આવી વાત સમજતા સી વાર લાગે. સેનાપતિજી, આ શિષ્ટાચારનો પ્રસંગ નથી. આપણે જીવન મરણના પ્રશ્નનો નિર્ણય કરવા એકત્ર થયા છીએ. આપણે સૌ સમાન ભાવે મુક્ત મને ચર્ચા કરીએ. આપનું દ્રષ્ટિબિંદુ નિખાલસતાપૂર્વક વ્યક્ત કરો, વ્યર્થ સંકોચ રાખશો નહીં. મહારાજ, આપની અવસ્થા હજી નાની છે. આપે કોઈ અપ્રિતમ પરાક્રમ દાખવ્યું નથી, આપ શું છો તેની બીજે જાણ નથી. સદગત મહારાજા ગાદીરાજના નામની હાક હતી, આપની હજી તેવી નામના પ્રસરી નથી. સૌ આપને ભલા રાજવી કહે છે, કોઈ આપના પરાક્રમની વાત કરતું નથી. ભદ્રાક્ષે ઉપર છેલ્લા વિવેકનો આંચરો અર્ગો કરી દીધો, તેથી શું એ જ સમજાવું છું. એટલે એમ કે આપ હહયો પર આક્રમણ કરવા જાઓ ત્યારે પાડોશી રાજ્યો આ તકનો લાભ લઈ કાન્યકુબજ પર ચડી આવે તેવી શક્યતા અવગણી ન શકાય. એનો અર્થ હું એમ સમજું કે પાડોશી રાજ્યોના ભયથી તમે હહયો પર આક્રમણ કરવાની ના કહો છો. હાજી, એમ પણ એક મહત્વનું કારણ ખરું, હહયોને હરાવવા જતા કાન્યકુબજ ખોઈ બેસવાનું મને માન્ય નથી. સેનાપતિજી, આ બાબતમાં મારો તમારી સાથે પાયાનો વાંધો છે. જે રાજનીતિ ભય પ્રેરિત હોય તે કદી દુનિયાને આંજી નાખે તેવા વિજય પામતી નથી. આવી નીતિ અનુસરનારા ભયના જારામાં એવા ગૂંચવાઈ જાય કે તેમાંથી બહાર જ ન નીકળી શકે. વિજય સદાય અભય બનીને ઝંપલાવનારને ફારે જાય છે. હાથ જોડીને બેસી રહેનારાઓ બહુ તો સંરક્ષણ કરી શકે, કદી પોતાનો વિશિષ્ટ પ્રભાવ ઊભો ન કરી શકે. હવે બીજી વાત, હું હજી નાનો છું એ વાસ્તવિકતા અવગણના ન થઈ શકે એમ આપે કહ્યું. આપનો દ્રષ્ટિકોણ જરા બદલો, થોડી જુદી રીતે વિચાર કરો. હું નાનો છું એમ સ્વીકારી લઈને કાન્યકુબજના અજય દુર્ગની સુરક્ષિતતામાં બેઠો રહું તેને બદલે આજે જ બરિયા શત્રુ સાથે બાજ ભીડવા સામે ચાલીને જાઉં તો નાના પાડોશી રાજ્યો પર કેવી અસર થાય? આ છોકરડો રાજા છંછેડવા જેવો નથી એવી છાપ તેમના મન પર ના પડે? વિશ્વમિત્રે પોતાની વિચારસરણી રજૂ કરી. હા, જો આપ જીતો તો. ભદ્રાક્ષે જોયું કે મહારાજનો ઉત્સાહ રાજપુરુષોના મન પર અસર કરી રહ્યો હતો, એટલે તેમણે નગ્ન સત્ય કહી દીધું. સેનાપતિજી, મેં ગણતરી કરી જોઈ છે, હહયો આક્રમણ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. પોતાના સામર્થ્યમાં તેમની અખૂટ શ્રદ્ધા છે, આંધ્રી શ્રદ્ધા નહીં કહો, સંરક્ષણ માટેની તેમની કોઈ તૈયારી નથી. તેમના પર કોઈ હુમલો કરી શકે એવી તેમને કલ્પના સરખી નથી. આવા સંજોગોમાં આપણે તેમના પર અચિંત્યા તૂટી પડીએ તો તેમને અવશ્ય હાર પમાડીએ. વિશ્વામિત્રે ભદ્રાક્ષ કરતાં વિશેષ ઊંડાણથી સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો. સૈન્યની ઝડપી કૂચ માટે જોઈતા પુરવઠાનો બંદોબસ્ત આપણે કઈ રીતે કરી શકીએ? ભદ્રાક્ષ પોતાની વાત આસાનથી પડતી મૂકે તેવા નહોતા, તેનો વિચાર પણ મેં કરી રાખ્યો છે. દસ્યુ રાજવીઓએ મને ખાતરી આપી છે કે આપણે તેમને હેરાન ન કરીએ તો તેઓ આપણી પુરવઠા હરોળના સંરક્ષણની જવાબદારી લેવા તૈયાર છે. વિશ્વામિત્રે યુદ્ધ ચાલની ઝીણી મોટી બધી વિગતોનો વિચાર કરી રાખ્યો હતો. આપણી પુરવઠા હરોળનું સંરક્ષણ દસ્યુ કરશે? ભદ્રાક્ષ પોતાનો આશ્ચર્ય ભાવ વ્યક્ત કર્યા વિના ન રહી શક્યા. હા, તેઓ આપણા મિત્ર છે. વિશ્વામિત્રે દસ્યુઓની મૈત્રીનું મહત્વ સમજાવતા હોય તેમ કહ્યું. આર્યો અને દસ્યુઓ સાથે હોઈ શકે જ નહીં એ માન્યતાનું તેઓ આ નાના સા ઉત્તરથી ખંડન કરી રહ્યા. મહારાજ, એમ થાય તો રંગ રહી જાય. આપણી જીવાદોરી ચાલુ રાખવા ઠેર ઠેર સૈનિકો રોકી રાખવા પડે છે, તેમાંથી બચી જવાય. એ બધા સૈનિકો હહેયોની સામે કામે લાગે. ઘડી પહેલાં વિશ્વમિત્રને બારક કહેનાર સેનાપતિ ભદ્રાક્ષ મહારાજના આ સૂચન પર મુક્ત થઈ ગયા. કુશળ સેનાધ્યક્ષ તરીકે તેમને મહારાજની વ્યૂહરચના માટે માન થયું. ઘડી પહેલા લહેરથી ટીખર કરતા યુવાન રાજવીએ સમગ્ર પરિસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો એમ તે સમજી ગયા. આવા દૂરગામી નિર્ણયો કરી શકનાર રાજવી કટોકટીનો વિચાર કરતા કરતા હસી પણ શકે એ તેમને આશ્ચર્યજનક લાગ્યું. યુદ્ધના મેદાન પર આ રાજા તેમના વિશિષ્ટ વ્યક્તિત્વથી એક સૈનિક પાસેથી 10 યોદ્ધા જેવું કામ લઈ શકે. ભદ્રાક્ષને વિશ્વમિત્ર ગાજીરાજ કરતા વધારે કુશળ અને પ્રતાપી લાગ્યા. તેમને સાંભળીએ ત્યારે ભૂલી જવાય કે વિશ્વમિત્રે હજી હમણાં જ 20 વર્ષ પૂરા કર્યા હતા. સૌ મુગ્ધ ભાવે વિશ્વમિત્રને સાંભળી રહ્યા હતા. એક ત્રીજી વાત, જે સૈન્ય આક્રમણ કરે છે તેનામાં વિજેતાનો તોર હોય છે, સંરક્ષણ કરનારા દબાયેલા રહે છે. રણસંગ્રામમાં સૈન્યનો જુસ્સો બહુ મહત્ત્વનો છે. કાન્યકુંભજના સૈન્યને મારે સંરક્ષક દળ નથી બનાવી દેવું. એ સૈન્ય આતતાઈઓમાં ભય પ્રસરાવતું ચોમેલ ઘૂમી વળવું જોઈએ. જેને સેનાધિપતિ ભદ્રાક્ષ દોરતા હોય તે સૈન્ય દિગ્દિગંતે વિજયો કરતું ફરતું હોય. શાંતિ, સુરક્ષિતતા, બચાવ એ શબ્દો તેને અપરિચિત હોય. આપણો દ્વારપાર થોડી લક્ષ્મીના લોભમાં દુર્ગના દ્વાર ઉગાડી દેતા શીખ્યો, કારણ કે તેણે ઘણા વર્ષોથી સંઘર્ષ જોયો ન હતો. દ્વાર ઉગાડવાના જોખમનો તેને ખ્યાલ રહ્યો ન હતો. પડ્યા પડ્યા શસ્ત્રો કટાઈ જાય તેમ માનવીનો જુસ્સો પણ બેઠા રહેવાથી ઓછો થતો જાય છે. ઘડીભર એમ માની લો કે હહૈયોને આપણે રણાંગણમાં ન હરાવી શક્યા તો કયું આપ તૂટી પડવાનું છે. આપણે કાન્યકુંભજ પાછા આવશું, આપણી નબળાઈ સમજી લઈને તે દૂર કરીશું, બીજી વાર બમણા વેગથી આક્રમણ કરીશું. આપણને આક્રમણ કરવાના તોરમાં જોશે તો નબળા લોકો ઉલટા થરથરતા રહેવાના. ભદ્રાક્ષ, તમે નગરની આંતરિક વ્યવસ્થા બરાબર ગોઠવી દો, એ તમારું કામ. કોઈ નિર્ભર કડી હોય તો તેને નિર્દયપણે હટાવી દો અને સૈન્ય તૈયાર કરવા માંડો. સૈન્ય નાનું હોય તેનો વાંધો નથી, પણ નક્કર હોવું જોઈએ. વિશ્વમિત્ર એવી શ્રદ્ધાથી વાત કરતા હતા કે ત્યાં બેઠેલા સૌ મુગ્ધ ભાવે જોઈ રહ્યા. વિશ્વમિત્રે રજૂ કરેલા મુદ્દા તેમને સૂજ્યા નહોતા. ગરેડમાં પડી ગયેલા રાજપુરુષોને વિશ્વમિત્રે મૌલિક વાત કરી વશ કરી દીધા. સેનાપતિ અને રાજપુરુષોએ હહૈયો પર હુમલો કરવાની વાત સ્વીકારી લીધી હોય એવો જ સુર વિશ્વમિત્રની વાતમાંથી ઉઠ્યો. ખુદ એ લોકોને પણ યાદ ન રહ્યું કે થોડી વાર પહેલાં તેઓ બરવાન હહૈયો પર આક્રમણ કરવાનો વિરોધ કરતા હતા. વિશ્વમિત્રને બાળક કહેતા હતા. વિશ્વમિત્રનો ઉત્સાહ એટલો અદમ્ય હતો કે રાજપુરુષો અને સેનાપતિ તેમાં સહજપણે ખેંચાયા, હહૈયોને પરાજિત કરી શક્યા. એ વાત તેમને દીવા જેવી ચોખ્ખી લાગી. જે સૈન્યને મહારાજ વિશ્વમિત્રનું નેતૃત્વ પ્રાપ્ત થાય તે ધારે તે કરી શકે. નાના મોટા સૈન્ય કરતાં તેનો જુસ્સો વધારે મહત્ત્વનો છે. મહારાજ, પેલા બે હહૈયોનું શું કરવું છે? મુખ્ય મુદ્દો જાણે પૂરો થઈ ગયો હોય તેમ ભદ્રાક્ષે પૂછ્યું. હમણાં એ બંને ભલે કારાગૃહમાં આરામ કરતા. વિશ્વમિત્રે તક્યાને અઢેલતા કહ્યું, પોતાની વાતનો સ્વીકાર કરાવી શક્યાનો તેમના અંતરમાં સંતોષ હતો. સૂર્ય ચડાવ્યા હોય તો દ્વારપાર જીવતો રહ્યો હોત તો તેને સૂર્ય ચડાવત. લક્ષ્મીના વ્યામોહમાં એ પોતાનો પવિત્ર ધર્મ ચૂક્યો હતો. હહૈ ગુપ્તચરો તો તેનો ધર્મ બજાવતા હતા. એ બંને હમણાં ભલે બંદી ગૃહમાં રહ્યા. વિશ્વામિત્રની વિચારસરણી સ્પષ્ટ હતી, એમાં કશું ધૂંધરું નહોતું. હહૈયો પર સામેથી છાપો મારવો તેવો નિર્ણય કરી સૌ વિખરાયા. નિર્ણય લેવાઈ ગયા પછી ભદ્રાક્ષે વિજરીક ત્વરાથી સૈન્ય તૈયાર કરવા માંડ્યું. સૈનિકોની તાલીમ વખતે મહારાજ વિશ્વામિત્ર પોતે ઉપસ્થિત રહેતા, સૈનિકોને તપાસતા, તેમના ખબર અંતર પૂછતા, તેમની કોઈ મુશ્કેલી હોય તો તાત્કાલિક દૂર કરાવતા. સૈનિકો સાથે તેઓ ઓતપ્રોત થઈ જતા. સૈનિકોને જે પ્રકારની તાલીમ આપવામાં આવી હતી તે સંરક્ષણાત્મક કે આક્રમક તેનો નિર્ણય કરવાનું મુશ્કેલ હતું. કાન્યકુંભજના મિત્રો અને સામંતોને પોતપોતાના સૈન્યો સાથે આવી પહોંચવાના કહેણ મોકલી દેવામાં આવ્યા. મહારાજ કાઈવય થોડું દસ્યુ સૈન્ય લઈને આવ્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું. દસ્યુઓ અને આર્યો પહેલી વખત સાથે મળીને લડવા નીકળતા હતા. વિશ્વામિત્રે આ રીતે નવો ઇતિહાસ સર્જ્યો. મહારાજ વિશ્વામિત્ર હહૈયો પર આક્રમણ કરે ત્યારે નગરની વ્યવસ્થામાં કોઈ વાંધો ન આવે તે માટે ભદ્રાક્ષ જુદી જુદી કસોટીઓ કરતા હતા. આ કસોટીમાં જરાય મોરો ઉતરે તેને બોધા માણસ તરીકે અધિકાર પદેથી હટાવી દેવામાં આવતો. આમાં કશી છૂટછાટ મૂકવામાં ન આવતી. ભદ્રાક્ષનો નિર્ણય આખરી ગણાતો. થોડું બેદરકાર બનેલું રાજ્યતંત્ર સેનાપતિ ભદ્રાક્ષ અને મહારાજ વિશ્વામિત્રના પ્રભાવથી જાગૃત થઈ ગયું. જૂની રીત રસમ નથી ચાલવાની એટલી ખાતરી થયા પછી સૌ પોતપોતાની ફરજ કાળજીપૂર્વક બજાવતા થઈ ગયા. જાગૃત નૃપનું તંત્ર પ્રમાદી નથી, રહી શકતું.